ஸ்ரீராமன் கணமூலோயி சௌத்ரிகாழ்வர்த்தி சீதானம் கணமூலோயி சௌத்ரிகாழ்வர்த்தி ஆயிரியானம் கணமூலோயி சௌத்ரிகாழ்வர்த்தி உவச்சரயணம் கணமூலோயி சௌத்ரிகாழ்வர்த்தி சவசாவனம் ஓம்கார விந்து சயுக்தம் நித்யம் தியாயந்தி யோகின காமதம் மோக்ஷதம் செய்வ ஓம்காராய நமோ நம. மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதமோ கணி மங்களம் குந்துகுந்தாரியோ ஜெயின் தர்மோஸ்து மங்களம். சர்வமங்கள் மாங்கல்யம் சர்வகல்யாணகாரகம் பிரதானம் சர்வதர்மானம் ஜெயினம் ஜெயது சாசனம். நம சமய சாராய சுவானுபூத்தியா சகாசதே சித்ஸ்வபாவாய பாவாய சர்வபாவாந்தரச்சிதே. ஹே கோமி சாஷதுவப்பா ஜான் தர்சன லக்கணும் શેષામે બાહિરા ભાવા સભે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. તુસ્થાપનિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શ્રી દેવ્ય. અષ્ટાનિકા મહાપર્વની શુભ શરૂઆત આજથી થઈ રહી છે. અષ્ટાનિકા પર્વ ઉપર આપણે જે અહીંયા સ્વાધ્યાયનો કાર્યક્રમ રાખેલો છે તેમાં સમયસાર પરમાગમ ઉપર મોક્ષ અધિકાર ઉપર સ્વાધ્યાય આપણે કરવાનો છે. મોક્ષ અધિકારની 294 નંબરની ગાથા છે. અત્યારે જે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલ્યું એ નિર્જરા અધિકારની 205 ગાથા અને 142 કળશ ચાલ્યો. ઘણા વિષયો પૂજ્ય ગુરુદેવશ્રીએ હમણાં ઘણી છણાવટ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક પ્રવચનમાં આવતી હોય છે. આપણે જો ખ્યાલ રાખીએ તો એક પ્રવચનમાં પૂરો વિષય પૂજ્ય ગુરુદેવશ્રી આપતા હોય છે. આખી જ્ઞાનપદની ચર્ચા કરતા પહેલા પૂજ્ય ગુરુદેવશ્રીએ એક પ્રમાણની ચર્ચા પણ લીધી, ત્યાર પહેલાં વિદેહ ક્ષેત્રની ચર્ચા પણ લીધી, તીર્થંકરોની ચર્ચા લીધી, કુંદકુંદ આચાર્ય દેવ સદેહ કેવી રીતે ગયા હતા તેની ચર્ચા પણ લીધી. એટલે એક પ્રવચનમાં જ્ઞાનનો ભંડાર પૂજ્ય ગુરુદેવશ્રી એની પાસે ભૈરો હોય ઠલવી દે અને જ્ઞાનીઓને હંમેશા પોતાના શિર ઉપર રાખી અને જ્ઞાનીઓની મહિમા, આચાર્યોની મહિમા, જીનેન્દ્ર પરમાત્માની મહિમા અને અનંતવાર જીવ પોતે સમોસરણમાં જઈ આવ્યો, કેટલા કેટલા મનુષ્યના ભવ કર્યા, તિર્યંચના ભવ કર્યા, નારકીના કર્યા, દેવના કર્યા, છતાંય ફરીને પરિભ્રમણ કરતો પાછો મિથ્યા દ્રષ્ટિ થઈને અહીં જન્મી ગયો. એટલી સુંદર ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવતી હોય છે. મહાવિદેહ ક્ષેત્રની ચર્ચા કરતા પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે 20 વિહરમાન તીર્થંકરો તો 5 વિદેહમાં નિરંતર બિરાજમાન હોય છે. મહાવિદેહ ક્ષેત્રનું સ્વરૂપ એવું છે કે ત્યાં નિયમથી 20 વિદ્યમાન તીર્થંકરો કાયમપણે હોય છે અને એ કાયમપણે રહેતા તીર્થંકરો એના નામ પણ શાશ્વત હોય છે. સિમંદર હોય તો એનું નામ સિમંદર જ રહીએ, યુગબંદર હોય તો યુગબંદર જ રહીએ, અજિતવીર્ય હોય તો અજિતવીર્ય જ રહીએ, સુબાહુ, સંજાતક, ચંદ્રાનંદ, ચંદ્રબાહુ, ચંદ્ર, નવીનાથ, મહાપ્રભુ, ઈશ્વર સ્વામી, જે કાંઈ નામ હોય એ નામ શાશ્વત રહીએ, જીવ ફરી જાય નામ શાશ્વત રહીએ, એવી કોઈ વિદેહ ક્ષેત્રનો અતિશય છે. એક એક તીર્થંકરને વિદેહ ક્ષેત્રમાં 84 ગણધર હોય છે. જે મહાવીર પરમાત્માને અહીંયા 11 ગણધર હતા એમ વિદેહ ક્ષેત્રના દરેક તીર્થંકરને 84 ગણધરો હોય છે. એ સંખ્યા ફિક્સ હોય છે. એવી કોઈ સ્થિતિ વિદેહ ક્ષેત્રની પૂજ્ય ગુરુદેવશ્રી પોતે ત્યાં પૂર્વભવમાં સાક્ષાત હતા એટલે એમને જાણે આમ જ્યારે વાત કરતા હોય ત્યારે તાદૃશ થતું હોય એવી રીતે એ મહિમાપૂર્વક એની ચર્ચા કરતા હોય છે. એવી એવી સુંદર ચર્ચાઓ આજના પ્રવચનમાં ઘણી આવી. ઘણી એટલે પ્રમાણના દ્રવ્યની પણ ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી, ત્રિકાળી દ્રવ્યની પણ ચર્ચા કરી. કેટલા કેટલા વિષયો એક પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રીના આવે છે કે આપણે એ પ્રવચનને જ જો ચલાવીએ તો પોણો કલાક તો ક્યાં વયો જાય ખબર ના પડે. એટલે એટલી એટલી સુંદર ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવી. એમાં એક ચર્ચા ખૂબ સુંદર હતી, એ જરા હું આપને બતાવું છું. આપને ખ્યાલ આવે, બધાએ સાંભળ્યું હોય એટલે ખ્યાલ જ હોય, છતાં વિશેષ દ્રઢતાનું કારણ થાય એટલા માટે આ પોઈન્ટ જરા સમજવા જેવો છે. એક કર્તાપણાની ચર્ચા આવતી હતી, પોતાની પર્યાયનો પણ કર્તા કહેવો એ સદ્ભુત વ્યવહારનું વચન છે. એમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ આખી ઉત્પાદવે ધ્રુયુક્તમ સતની ચર્ચા, ત્રિકાળી દ્રવ્યની ચર્ચા, પ્રમાણના દ્રવ્યની ચર્ચા, નિશ્ચય વ્યવહારની ચર્ચા, સદ્ભુત વ્યવહાર અસદભુત વ્યવહારની ચર્ચા, આટલો બધો વિષય પૂજ્ય ગુરુદેવશ્રીએ એક દોઢ પેજ ભરીને આવેલું કે જીવનું સ્વરૂપ એવું છે કે જ્યારે જીવનો જીવથી વિચાર કરવામાં આવે તો એના બે પ્રકાર હોય છે, એક પ્રમાણનું દ્રવ્ય હોય છે, એક નિશ્ચયનું દ્રવ્ય હોય છે. જ્યારે જ્યારે કોઈ પણ ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવતી હોય ત્યારે દરેક વખતે એ જીવ શબ્દ બોલતા હોય, દરેક વખતે એ ખુલાસો ન કરે કે આ પ્રમાણના દ્રવ્યની ચર્ચા છે કે આ નિશ્ચયના દ્રવ્યની ચર્ચા છે. વ્યવહારની વાત કરે તો પણ આ વ્યવહાર છે એમ કહે, આ સદ્ભુત વ્યવહાર છે કે અશુદ્ભુત વ્યવહાર છે એ કાયમ ન કહે. સદ્ભુત ઉપચરિત છે કે સદ્ભુત અનુપચરિત છે, અસદ્ભુત ઉપચરિત છે કે અસદ્ભુત અનુપચરિત છે એવું કાયમ ન કહે. ઘણી વખત એમ કે વ્યવહાર છે, પછી આપણા ઉપર છોડે કે એ વ્યવહારને તમે કેવી રીતે ખતવો છો, નિશ્ચયને તમે કેવી રીતે ધ્યાનમાં લ્યો છો, શ્રદ્ધામાં લ્યો છો, જ્ઞાનમાં લ્યો છો, એમ કરીને ઘણી બધી ચર્ચાઓ આવે. પણ એમાં મૂળ વિષય એટલો છે કે પ્રમાણનું દ્રવ્ય જે હોય છે એવો એક જીવ છે પ્રમાણના દ્રવ્યવાળો. એ પ્રમાણનું દ્રવ્ય જે છે એ પરથી જુદું પાડે છે જીવને. દેહ મન વાણી સંયોગો એ બધું તો પ્રમાણના જીવમાં પણ નથી. એ પ્રમાણનો જીવ જ્યારે જીવને ખ્યાલમાં આવે છે, પ્રમાણનું દ્રવ્ય એટલે દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ, એ દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ વસ્તુમાં પર પદાર્થની નાસ્તી છે, પર જીવની નાસ્તી છે. ધર્મ અધર્મ આકાશ કાળ પૂદગલ અને અન્ય જીવ એવા છે દ્રવ્યોથી રહીત એક પોતાનું ત્રિકાળી સત્તા સ્વરૂપ છે. એ ત્રિકાળી સત્તા સ્વરૂપ છે એ નિશ્ચય, અને ત્યાંને ત્યાં એના દ્રવ્યગુણ પર્યાય રહેલા છે એ પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. એવું એક જીવ દ્રવ્ય પેલા તારવી લેવામાં આવે છે બીજા દ્રવ્યોથી ભિન્ન, એને ખરેખર પરથી જુદું પડીને પ્રમાણના દ્રવ્યમાં જીવ આવ્યો એમ કહેવામાં આવે. પછી આખી જે ચર્ચા ચાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં એ બધી પ્રમાણના દ્રવ્યથી ચાલતી હોય છે. એ પ્રમાણના દ્રવ્યથી ચર્ચા ચાલે એમાં નિશ્ચયનું દ્રવ્ય એ કાયમ માટે બતાવતા જાય, દ્રષ્ટિનો વિષય બતાવતા જાય, ધ્રુવ તત્વ બતાવતા જાય, અપરિણામી તત્વ બતાવતા જાય, નિર્લેપ અને નિર્બોજ તત્વ છે એને બતાવતા જાય, અને એની ઉપર દ્રષ્ટિ કેવી રીતે તારી જાય એની વિધિ બતાવતા જાય. વિધિ, એ વિધિ બતાવવામાં એ પ્રમાણના દ્રવ્યમાંથી સુધનીનો વિષય કાઢીને બતાવતા જાય. આ પૂજ્ય ગુરુદેવશ્રીની શૈલી છે. આ પેલા પરથી જુદું પાડીને પ્રમાણમાં લઈ આવે, અને પ્રમાણમાંથી પછી નિશ્ચયનું દ્રવ્ય કાઢી અને એમાં દ્રષ્ટિ કેવી રીતે કરવી એ બતાવતા જાય. એની ચર્ચા આજ પૂજ્ય ગુરુદેવશ્રી ખૂબ કરતા હતા કે ભાઈ વેદાંત મત કેવી રીતે થઈ જાય, બૌદ્ધ મત કેવી રીતે થઈ જાય, સર્વથા એકાંતમાં ને તો શું દોષ આવે, સર્વથા અનેકાંત જ માયના કરે તો પણ શું દોષ આવે, સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત ન માને અને ખાલી એકાંત માને ને ખાલી અનેકાંત માને તો શું દોષ આવે, એટલી બધી ઘણી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવી રીતે આવતી હોય છે. એટલે અહીંયા જે નિર્જરા અધિકાર ચાલે છે, નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ, જ્ઞાની જે થઈ ગયો આશ્રવથી રહિત થઈ અને સંવર પ્રગટ થયો જેને, એ સંવર એટલે શુદ્ધાત્માની ઉપલબ્ધિ, સંવર એટલે ધર્મની શરૂઆત, એ ધર્મની શરૂઆત જેને થઈ ગઈ એને પછી એ શરૂઆત થયા પછી વારંવાર 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 સદુપયોગ આવે, વારંવાર સંવર થાય, વારંવાર શુદ્ધિ આવે, એને શુદ્ધિની વૃદ્ધિ કહેવામાં આવે. એ શુદ્ધિની વૃદ્ધિનું નામ ખરેખર નિર્જરા કહેવામાં આવે છે. ત્રણ પ્રકારની નિર્જરાની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવતી હોય છે. શુદ્ધિની વૃદ્ધિ, અશુદ્ધતાની હાનિ અને કર્મનો પણ અભાવ કે અનુદય, એક અપેક્ષા ત્રણેય લઈ અને નિર્જરાની ચર્ચા કરવામાં આવે છે. કુનકુના આચાર્ય દેવ દ્વારા જે આ સમયસાર પરમાગમની રચના કરવામાં આવી, એ સમયસાર પરમાગમ અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ, અજ્ઞાની જીવ ક્ષણ માત્રમાં ત્વરિત જ્ઞાની કેવી રીતે થઈ જાય એના માટે આ સમયસાર પરમાગમ દ્રષ્ટિપ્રધાન શાસ્ત્રની રચના કુનકુંદાચાર્ય દેવ દ્વારા કરવામાં આવી. કુનકુંદાચાર્ય સાક્ષાત સદેહ વિદેહ ક્ષેત્ર ગયા, ત્યાં આઠ દિવસ રહ્યા અને તીર્થંકર પરમાત્માની, સિમંદર પરમાત્માની વાણી સાંભળી. ત્રણ વખત તો દિવ્યધ્વની છૂટતી જ હોય, એ છ ઘડી છૂટા કરે સવાર બપોર સાંજ. ત્યારબાદ બાકીના સમયોમાં કુનકુંદાચાર્ય દેવે શ્રુત કેવડીઓ સાથે પણ ચર્ચા કરી અને એ આખો 8 દિવસનું જે એને ત્યાં જ્ઞાનની પ્રાપ્તિ કરી. પોતે તો ભાવલિંગી સંત હતા, પોતે તો સપ્તમ છઠ્ઠા ગુણસ્થાનમાં ઝૂલનારા પ્રચુર સ્વસંવેદનના માલિક હતા, છતાં પણ એમને એવો કો ભાવ આવ્યો કે અહીંયા તીર્થંકરની હાજરી નથી, એટલે એવું જે ક્ષેત્ર હોય ત્યાં તીર્થંકરની હાજરી હોય ત્યાં જવાનો યોગ થાય, તો એવી ભાવના કરતાં જ એમને ત્યાં જવાનો કુદરતી યોગ થયો અને ત્યાં જઈને 8 દિવસ રહી અને જ્ઞાનનો ભંડાર ભરીને આવ્યા અને એ ભંડાર આખો આ પંચપરમાગમમાં એને ઠલવી દીધો. એ પંચપરમાગમની રચના કરી એમાં સર્વપ્રથમ જે પ્રવચન સાર દિવ્યધ્વની સાર લખાણું, એમાં આખું બંધારણની રચના કરવામાં આવી, આખું દ્રવ્યગુણ પર્યાયનો પાયો નાખ્યો એણે. એમાં સત્પણું દ્રવ્યગુણ પર્યાયનું કેવી રીતે હોય એને સિદ્ધ કર્યું કુનકુંદ આચાર્ય દેવે, અને એમાં ત્રણ અધિકારો દ્વારા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને ચરણાનુયોગ ચુલિકા દ્વારા આખી પ્રવચન સારની પૂર્ણાહુતિ કરી. અને એ પ્રવચન સારની 275 ગાથા જે લખાણી, એમાં આખું સ્વરૂપ જ્ઞાતા જ્ઞાન જ્ઞેયનું, સત્પણાનું, બંધારણની વ્યવસ્થા, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ અને સુખ અધિકાર, જ્ઞાનનો અધિકાર, ઇન્દ્રિય જ્ઞાન કોને કહેવાય એનો અધિકાર, એ બધું એમાં એણે પ્રવચન સારમાં રચના કરી. પછી જ્યારે સમયસારની રચનાનો એનો કાળ આવ્યો ત્યારે ખરેખર આ અત્યંત અપ્રતિબુદ્ધ જીવ છે જે ક્યારેય સમ્યક પામ્યો નથી, એવા અત્યંત અપ્રતિબુદ્ધ જીવ માટે આ દ્રષ્ટિપ્રધાન શાસ્ત્ર એવા સમયસાર પરમાગમની રચના કરી. પ્રવચન સાર સમ્યજ્ઞાન પ્રધાન શાસ્ત્ર છે, સમયસાર દ્રષ્ટિપ્રધાન શાસ્ત્ર છે અને નિયમસાર દ્રષ્ટિપૂર્વક ચારિત્ર પ્રધાન શાસ્ત્ર છે. એવી કોઈ રચના આ સમયસારની થઈ ગઈ, સમયસારમાં એક પછી એક અધિકાર લખતા લખતા પહેલાં પૂર્વરંગ લેખો, પછી જીવજીવ અધિકાર લેખો, પછી કર્તા કર્મ અધિકાર લેખો. કર્તા કર્મ અધિકાર એવો સ્પેશિયલ અધિકાર લખાણો સમયસારમાં કે જે ક્યાંય કોઈ શાસ્ત્રોમાં કર્તા કર્મ અધિકાર જોવા નથી મળતો, એવો મોટામાં મોટો અધિકાર જે 69 ગાથાથી ચાલુ થઈને 144મી ગાથા એવી 76 ગાથાનો અધિકાર કર્તા કર્મ અધિકાર સ્પેશિયલ એક સમયસારમાં મળે છે. નવતત્વનું સ્વરૂપમાં કર્તા કર્મ અધિકારના સ્વરૂપને એણે વચ્ચે નાખી દીધું. પૂર્વરંગ લખીને જીવ અજીવ અધિકાર લેખો કે જીવમાં અજીવની ને અજીવમાં જીવની ભ્રાંતિ જીવને કેવી રીતે ચાલે છે એ તોડવા માટે એણે જીવજીવ અધિકારની રચના કરી, અને એ જીવજીવ અધિકારની રચના કર્યા પછી એણે કર્તા કર્મ અધિકારની રચના, અનાદિનું જીવનું કર્તૃત્વ ભોક્તૃત્વ તોડાવવા માટે એણે કર્તા કર્મ અધિકારની રચના કરી. એ કર્તા કર્મ અધિકારમાં એટલી બધી સુંદર ગાથાઓની રચના કરી નાખી એણે. કોઈ પણ અધિકાર જ્યારે આચાર્ય ભગવાન લખતા હોય છે ત્યારે એની પ્રથમ ગાથામાં આખા અધિકારમાં શું આવવાનું હોય છે એ લખી નાખે છે પ્રથમ ગાથામાં, અને એ ગાથામાં જેટલા પોઈન્ટ આવતા હોય છે એ પોઈન્ટ અનુસાર પછીની ગાથાઓ ચાલતી હોય છે, અને એ ચાલતા 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 જ્યારે અધિકારની પૂર્ણાહુતિ થાય છે ત્યારે એ પૂર્ણાહુતિના અધિકારમાં મારે જે અધિકારમાં કેવું હતું એની પ્રાપ્તિ તને કેવી રીતે થાય, મેં તને કેવું સ્વરૂપ બતાવ્યું એની પ્રાપ્તિ તને કેવી રીતે થાય,
એની ગાથાઓ છેલ્લે છેલ્લે આચાર્ય ભગવાન લખતા હોય છે. કોઈ પણ અધિકાર લખે આચાર્ય ભગવાન, આવી રીતના એનો ક્રમ હોય છે. આવી રીતે એવી રીતે આ કર્તા કર્મ અધિકારની રચના થઈ. ત્યાર પછી પુનપાપ અધિકાર આવ્યો, પુનપાપ અધિકાર પછી આશ્રવ અધિકાર આવ્યો, આશ્રવના નિરોધપૂર્વક સંવરનો અધિકાર આવ્યો, સંવર પૂર્વક નિર્જરા જે થતી હોય છે એ નિર્જરા અધિકાર. અત્યારે આ 205 ગાથા ચાલી આજે 204 ગાથા હમણાં મતિશ્રુત અવધિ મનપરીય કેવલવાળી ગઈ હશે તમારે, એના 140-141 કળશ બહુ પ્રચલિત છે. અચ્છા અચ્છા વાળો કળશ છે અને 140માં કળશમાં એ પાંચેય પ્રકારના જ્ઞાનના ભેદોને કાઢી નાખ્યા છે અને એકલું જ્ઞાન માત્ર પોતાનું સ્વરૂપ છે. મતિ શ્રુત અવધિ મનપરીય કેવલ એવા પાંચેય ભેદો જૂઠા છે એમ કહીને એકલો જ્ઞાન માત્ર છે એમ આખી 140મી ગાથામાં વાત આવે છે. આ 204 ગાથાનો જ કળશ છે. આવી નિર્જરા અધિકારની વાત આચાર્ય ભગવાને કહ્યા પછી એક બંધ અધિકાર એમણે લખ્યો, કારણ કે બંધના અભાવપૂર્વક મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આશ્રવ લખ્યા પછી એણે સંવર અધિકાર લખ્યો, સંવર પછી નિર્જરા લખ્યો, ત્યાર પછી બંધ અધિકાર લખ્યો. જ્યારે તત્વાર સૂત્રમાં આશ્રવ પછી બંધ આવે છે, પછી સંવર નિર્જરા મોક્ષ આવે છે. સમયસારમાં આશ્રવ પછી સંવર નિર્જરા અને પછી બંધ મોક્ષ આવે છે, એટલો એમાં તફાવત છે. પેલું આખું જ્ઞાન પ્રધાન શાસ્ત્ર છે, પ્રમાણના દ્રવ્યની સિદ્ધિ કરે છે. આ દ્રષ્ટિપૂર્વક દ્રષ્ટિપ્રધાન શાસ્ત્ર હોવાને કારણે આવી રીતે એણે ક્રમ લીધો છે આચાર્ય ભગવાને, કે આશ્રવના નિરોધપૂર્વક હંમેશા સંવર થાય, આશ્રવપૂર્વક બંધ થાય એ જુદો વિષય અને આશ્રવના નિરોધપૂર્વક સંવર થાય એ જુદો વિષય, એ અહીંયા સમયસારમાં બતાવવામાં આવ્યો છે. માટે અહીંયા આશ્રવ પછી સંવર, સંવર પછી નિર્જરા અને નિર્જરા અધિકાર લખ્યા પછી હજી બંધ ચાલુ છે એ કયા પ્રકારનો બંધ છે એનું જ્ઞાન કરાવી અને પછી બંધથી વિરક્ત થઈ અને મોક્ષ અધિકારમાં મોક્ષની પ્રાપ્તિ જીવને કેમ થાય એમ આચાર્ય ભગવાને આખું સમયસારમાં આ એક 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 અધિકારની રચના કરીને આખું વર્ણન કર્યું છે. પણ એક પણ કોઈ પણ અધિકાર જ્યારે ચાલતો હોય ત્યારે એમાં જે નામાધિકરણ કરવામાં આવ્યું છે, જે નામાધિકરણ નવ તત્વ 13મી ગાથાથી શરૂ કરવામાં આવ્યા, 1-12 ગાથા સુધી ક્યાંય નવ તત્વના નામ નથી આવ્યા. નવ તત્વના નામ જે 13મી ગાથામાં લખ્યા, જીવ અજીવ પુનપાપ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ, એ નવે તત્વના નામ લખી અને પછી એના એના ઉપર એક 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 અધિકારની રચના કરવામાં આવી. એ રચના કરતા કરતા આચાર્ય ભગવાન જ્યારે પણ કોઈ અધિકારની શરૂઆત કરે ત્યારે કહે, હવે અજીવનો સ્વાંગ આવે છે. પછી અજીવ અધિકાર પૂરો થાય એટલે કે અજીવનો સ્વાંગ નીકળી જાય છે. પછી પુનપાપનો સ્વાંગ આવે છે. પછી પુણ્ય પાપનો સ્વાંગ નીકળી જાય છે. એમ કરતા કરતા દરેક અધિકારમાં જેટલા તત્વો છે એને સ્વાંગ કીધા છે. સ્વાંગ, સ્વાંગ જુદી વસ્તુ છે, સ્વભાવ જુદી વસ્તુ છે. સ્વભાવ કાયમી હોય છે, સ્વાંગ અવરજવર કરતો હોય છે. સ્વાંગ છે એ પલટતું તત્વ છે અને સ્વભાવ છે એ ટકતું તત્વ છે. તો કોઈ પણ અધિકારની રચના કરે મોક્ષને પણ સ્વાંગ કહેશે. હમણાં મોક્ષ અધિકાર ચાલુ થશે એટલે કહેશે કે મોક્ષ તત્વનો સ્વાંગ શરૂ થયો, અને મોક્ષ અધિકાર પૂરો થશે એટલે કહે છે કે મોક્ષનો સ્વાંગ અહીંયા પૂરો થઈ ગયો. મોક્ષને પણ જ્યારે આચાર્ય ભગવાન સ્વાંગ કહેતા હોય તો પછી પુનપાપ આશ્રવ બંધની તો કોઈ ચર્ચા જ સ્વાંગ તરીકે ક્યાંય કહેવાનો કોઈ પ્રશ્ન જ ના આવે. સંવર નિર્જરા પણ સ્વાંગ કહેવા જ જોઈ. જ્યારે મોક્ષને પણ સ્વાંગ કહેતા હોય, સ્વાંગ કહેવાનો તાત્પર્ય આચાર્ય ભગવાનનું શું છે કે જે વસ્તુ નીકળી જાતી હોય, જે વસ્તુ નવી ઉત્પન્ન થતી હોય, જે વસ્તુ તારામાં અનાદિ અનંત ન રહેતી હોય તેને ખરેખર સ્વાંગ કહેવામાં આવે. મોક્ષ પણ અનાદિ અનંત નથી રહેતો, મોક્ષ સાદી અનંતરીય છે માટે તેને સ્વાંગ કીધો છે. એવી રીતે કોઈ પણ તમે તત્વ લઈ લો તો એને ખરેખર સ્વાંગ તરીકે વર્ણવવામાં આવે છે. એટલે સ્વાંગ હોય એ નીકળતો હોય, પલટતો હોય, સમયવર્તી હોય, અનિત્ય હોય અને સ્વભાવ હોય તે નિત્ય હોય, કાયમ હોય, નીકળી શકે એવો ન હોય, અનાદિ અનંત હોય, ચૈતન્યમય હોય, એકરૂપ સ્વરૂપે હોય, અભેદ હોય, નિર્લેપ હોય, અનાદિ અનંત માને કે ધ્રુવ સ્વરૂપે રહેતો હોય એને સ્વભાવ કહેવામાં આવે. તો આખા સમયસારમાં આ સ્વભાવ અને સ્વાંગ એ બે પ્રકાર કરીને સમયસારમાં વહેંચણી કરવામાં આવી છે. સ્વભાવ એનું ત્રિકાળી દ્રવ્ય છે, એનું શાશ્વત પરિપૂર્ણ તત્વ છે, અને સ્વાંગ છે તે એક 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 જીવ અજીવ, જીવ એટલે જીવની પર્યાય લેરી, એમાં જીવની પર્યાય, અજીવનું જ્ઞાન, પુણ્ય પાપ, પછી આશ્રવ, પછી સંવર, પછી નિર્જરા, પછી બંધ અને મોક્ષ, એ બધું નવું 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 થયા કરે છે, માટે તેને સ્વાંગ કહેવામાં આવે છે. અને જ્યારે એ પ્રકારનો સ્વાંગ ચાલતો હોય ત્યારે જ ટકતું તત્વ સ્વભાવ ત્યાં ને ત્યાં વિદ્યમાન છે, એ બિલકુલ ફરતો નથી, એ નિરંતર એવો ને એવો રહે છે, સદાય એવો ને એવું ટંકોત્કીર્ણ તત્વ રહે છે, જેને અઘટિત ઘાટ કહેવામાં આવે, જેને કોઈએ બનાવેલો નથી, જે શાશ્વત છે, જે પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત છે, એવું એક મારું નિજ અવિનાશી તત્વ, અચિંત્ય તત્વ, શાશ્વત ધ્રુવ તત્વ જે છે એને સ્વભાવ કહેવામાં આવે છે. એ ટકતું તત્વ છે, અને જેટલા જેટલા અધિકાર આવ્યા એ બધા સ્વાંગો છે, એ બધા પલટતા તત્વો છે. એટલે એક સ્વભાવ અને સ્વાંગનું આમાં આખા સમયસારમાં ભેદ જ્ઞાન ભરેલું છે. જેને ખરેખર સ્વભાવ ખ્યાલમાં આવે છે એને સ્વાંગ હોવા છતાં સ્વાંગ ઉપર નજર નથી હોતી, એની સ્વાંગ ચાયલો નથી જાતો. સ્વાંગ હોય ત્યારે સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ શકે છે. કોઈ એમ કે સ્વાંગને દૂર કરી લઉં પછી હું સ્વભાવની દ્રષ્ટિ કરીશ, તો એ ખરેખર ભ્રમણામાં છે. સ્વાંગ સ્વાંગ રૂપે રહી જાય છે અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે, ત્યારે એને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ પ્રગટ થયા એમ કહેવામાં આવે છે. અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો એને પણ ખરેખર સ્વાંગ કીધો છે, ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ. આવી કોઈ અદભુત થી અદભુત ચર્ચાઓ આ સમયસાર પ્રમાગમમાં કુંદકુંદ આચાર્ય દેવે ભરી દીધી. કુંદકુંદ આચાર્ય દેવે એટલું બધું સ્વરૂપ આમાં લખી નાખ્યું, પણ એ આચાર્ય ભગવાન તો બે લાઈનમાં પ્રાકૃતમાં બધું લખી ગયા. 1000 વર્ષ વયોગ્યો કોઈ એને સ્પષ્ટીકરણ કરનાર, ટીકા કરનાર કોઈ ન નીકળ્યું. પછી અમૃતચંદ્ર આચાર્યનો જન્મ થયો અને અમૃતચંદ્ર આચાર્યએ કુંદકુંદ આચાર્ય જેમ તીર્થંકર જેવું કામ કર્યું, એમ અમૃતચંદ્ર આચાર્ય એના ગણધર જેવું કામ કરી અને અમૃતમય ટીકાની રચના કરી. અમૃતમય ટીકા. અમૃત કોને કહેવાય? કે જે કોઈથી મરે નહીં ને જે કોઈને મારે નહીં એને કહેવાય અમૃત. એવી અમૃતમય ટીકા અમૃતચંદ્ર આચાર્ય દેવે રચી, અને એણે એક એક કુંદકુંદ આચાર્યની બબ્બે લાઈનની ગાથા ઉપર, બબ્બે પેરેગ્રાફ, બબ્બે પેજ ઉપર આખી ટીકા એટલે કે વિસ્તાર કરીને આખા સમયસારને, કુંદકુંદ આચાર્યના મર્મને ખોલી નાખ્યો ટીકા કરીને. અમૃતચંદ્ર આચાર્યની ટીકાનું બહુમાન પૂજ્ય ગુરુદેવશ્રીને એટલું બધું આવે છે કે જો આ અમૃતચંદ્ર આચાર્ય ન મળ્યા હોત તો ખરેખર આ કુંદકુંદ આચાર્યનું હૃદય આપણે ઓળખી ન શકાતી. પૂજ્ય ગુરુદેવશ્રી આમ કહે છે. જ્યારે આવા ધર્માત્મા, જ્ઞાની પુરુષ, હે ભાવી તીર્થાદિરાજ કે એવા પુરુષ જ્યારે એમ કહેતા હોય કે આ તીર્થંકર જેવું કામ કુંદકુંદ આચાર્ય કર્યું, અને જો અમૃતચંદ્ર આચાર્ય આની ટીકા ન કરી હોત તો ખરેખર અમૃત કુંદકુંદ આચાર્યનું હૃદય આપણે સમજી ન શકત, ત્યારે એ કેટલી રહસ્યવાળી ટીકા અમૃતચંદ્ર આચાર્ય દેવે કરી હશે. એવી અમૃતમય ટીકા અમૃતચંદ્ર આચાર્ય દેવની 1000 વર્ષ પછી થઈ. એ ટીકામાં એટલી બધી અમૃતચંદ્ર આચાર્ય દેવે તીખાશ ભરેલી છે. તીખાશ જ્યાં જોવો ત્યાં કુંદકુંદ આચાર્ય દેવ કોઈ અસ્થિથી ચર્ચા કરે તો અમૃતચંદ્ર આચાર્ય દેવ નાસ્તિથી ચર્ચા ઉપાડે, અને કુંદકુંદ આચાર્ય દેવ નાસ્તિથી ચર્ચા કરે તો અમૃતચંદ્ર આચાર્ય દેવ અસ્થિથી ઉપાડે. એવો અસ્થિ નાસ્તિ અને કાંતનો સુમેળ થઈ ગયો કુંદકુંદ આચાર્યનો અને અમૃતચંદ્ર આચાર્યનો કે ક્યાંય કોઈ જીવ ક્યારેય પણ આ ગાથા વાંચે કે ટીકા વાંચે તો એને પોતાનું સ્વરૂપ અસ્થિ નાસ્તિ અને એકાંત વાળું છે એવો ખ્યાલ આવ્યા વગર ન રહીએ, એવી કોઈ અદ્ભુત ટીકા અમૃતચંદ્ર આચાર્ય દેવની થઈ ગઈ. અને અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકા થઈ ગયા પછી પણ ખરેખર આ સમયસારનો મર્મ ઉકેલવા વાળું કોઈ હતું નહીં. 1000 વર્ષના આંતરે આ બધું થયું છે. એક 2000 વર્ષ પહેલા કુંકુનાચાર્ય થયા, ત્યારબાદ 1000 વર્ષ પછી અમૃતચંદ્ર આચાર્ય થયા, ત્યારબાદ 1000 વર્ષ પછી આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મ થયો. એમનો જન્મ થતા જ્યાં એમના હાથમાં સમયસર આવ્યું, ફાગણ મહિનામાં સમયસર આવ્યું, અને જ્યાં સમયસર હાથમાં આવ્યું ત્યાં તો એની પરિણતિ અંદરથી ડોલી ઉઠી. ઓહો, આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. શરીર રહિત થવું હોય તો એના ભણકારા સમયસારમાં ભરેલા છે. તારે એવું સિદ્ધ પરમાત્મા સ્વરૂપ તારું ત્રિકાળી દ્રવ્ય છે, ઈ તારે પર્યાયમાં વ્યાપકપણે એને વ્યાપક ભાવપણે પરિણમાવવું હોય તો સિદ્ધ થવાના ભણકારા સમયસારમાં ભરેલા છે. એવું કોઈ સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત નિમિત્ત ઉપાદાન નિશ્ચય વ્યવહાર ક્રમબદ્ધ યોગ્યતા કારણસૂત પર્યાય સ્વદ્રવ્ય પરદ્રવ્ય એવી મૂળ મૂળ વાતો ઉપર ફોકસ કરી અને પૂજ્ય ગુરુદેવશ્રીએ આ સમયસાર 19 વખત સભામાં વાંચ્યું. 19 વખત એ વારંવાર સમયસાર પૂરું થાય એટલે ફરી સમયસાર પૂરું થાય તો ફરી સમયસાર. સોનગઢ તમે જાઓ તો સવારે ને બપોરે પ્રવચન ચાલતું હોય તો એકવાર તો સમયસાર ચાલતું જ હોય, સવારે કે બપોરે, રાત્રે 1/4 કલાક ચર્ચા ચાલે પણ એકવાર સમયસાર ચાલે. સમયસાર વગર રહી નહોતા શકતા. એમ કહેતા હતા કે 19 વાર તો જાહેરમાં વાંચ્યું, સેંકડો વાર અમે અંદર વાંચ્યું છે, સેંકડો વાર, વારંવાર. કેટલું રહસ્ય દેખાણું હશે આ સમયસારમાં એમને, કેટલો મર્મ એને આમાં ખ્યાલમાં આવ્યો હશે કે આ સમયસારમાં ખરેખર વારંવાર. જ્ઞાની પુરુષ પોતે ચોથે ભવે તીર્થંકર થઈને મોક્ષ જવાના છે, એવા તીર્થંકર વત પુરુષ જેની દિવ્ય ધ્વનિવત દેશના ખૈરા કેવી 45 વર્ષ, એ પુરુષ વારંવાર સમયસર વાંચતા હતા. વિચાર કરો. અને અજ્ઞાની જીવ જ્યાં ગુરુદેવ એમ કે શાસ્ત્રથી જ્ઞાન થતું નથી તો શાસ્ત્ર વાંચવાનું જ બંધ કરી દે છે. શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, શાસ્ત્ર વાંચે એને જ ખબર પડે છે. એટલી બધી આમાં રહસ્યમય વાતો ભરેલી શાસ્ત્રમાં, એટલું બધું રહસ્ય છે સમયસારમાં કે જે જીવા સમયસારની પાછળ પડે છે એને પોતાનો નિજ ચૈતન્યમય સમયસાર છે ને ખ્યાલમાં આવી જાય છે. કારણ કે આ સમયસાર નિમિત્તપણે છે અને એ નિમિત્તપણે સમયસાર પોતાના ઉપાદાન રૂપ સમયસારને બતાવે છે. જ્યારે તમે વાંચો તો તમારું નામ લખેલું છે આમાં, તમે વાંચો તો તમારું નામ લખેલું, તમને એમ જ કહે છે તું ચૈતન્ય પરમાત્મા છો, તું ધ્રુવ સ્વરૂપી ભગવાન આત્મા છો, તું સમયસાર સ્વરૂપી આત્મા છો, એમ જ આમાં દેખાય છે જ્યારે ખોલો ત્યારે. એવી કોઈ આ સમયસારની ઉત્કૃષ્ટ રચના કુંકુદાચાર્ય દેવે કરી, અમૃતચંદ્ર આચાર્ય દેવે એની ટીકા કરી અને પૂજ્ય ગુરુદેવશ્રીએ તો સમજી લ્યો કે 12 અંગનો સાર, હે, આગમના સારભૂત અધ્યાત્મ પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી ધોધમાર વરસાદ વરસાવ્યો. આગમના સારભૂત અધ્યાત્મ કાઢ્યું પૂજ્ય ગુરુદેવશ્રીએ. આગમનો ન્યાય ક્યાંય ચૂકાય નહીં, આગમ સામે જ રાખે, આગમનો એક એક અધિકાર, એનો એક એક ગાથા, એની એક એક પેરેગ્રાફ, એની એક એક લાઈન, એનો એક એક શબ્દ અને એનો એક એક અક્ષર, એવી રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસારના અર્થ કર્યા છે. કોઈ અર્થ છોડ્યો નથી એક લીટીનો પણ. એવી પૂજ્ય ગુરુદેવશ્રીની તીર્થંકર વત દેશના આપણી પાસે ઉપલબ્ધ છે. એક પ્રવચન આપણે સાંભળીએ તો આપણને એમ થાય, ઓહો, ખરેખર આવું મારું સ્વરૂપ છે, ખરેખર નિર્જરા આવી રીતે થાય છે, ખરેખર સંવરપૂર્વક નિર્જરાનું ખરેખર આવું સ્વરૂપ છે, આશ્રવના નિરોધપૂર્વક સંવર આવી રીતે થઈ જાય છે અને સંવર થયા પછી દ્રષ્ટિ અપેક્ષાએ કોઈ બંધ નથી થતો, ભલે ચારિત્ર અપેક્ષાએ થતો હોય પણ એ ગૌણ છે, એમ એને તરત ખ્યાલમાં આવવા માંડે. એવી કોઈ અદ્ભુત સ્પષ્ટીકરણની વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી વરસાવી. એમાં દરેક જીવની ભાવના મોક્ષમાં જવાની હોય છે, મોક્ષમાં જવાની. મોક્ષ છે પર્યાય, પણ એની ભાવના હોય છે, છે મોક્ષ સ્વરૂપી ભગવાન આત્મા, આશ્રય એનો હોય છે, પણ દરેક જીવની સમ્યક દર્શન પ્રાપ્તિ કરીને મોક્ષ પદની પ્રાપ્તિ કરવા માટેની ભાવના નિયમથી રહેલી હોય છે. એવો આ મોક્ષ અધિકાર સમયસારમાં આચાર્ય ભગવાને લખેલો છે કે મોક્ષ કેવી રીતે થાય, મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય, મોક્ષનું પ્રથમ સોપાનની મોક્ષ માર્ગની શરૂઆત કેવી રીતે થાય, અને એ મોક્ષ માર્ગ આગળ વધતા 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 મોક્ષ કેવી રીતે થાય, સમ્યક દર્શનનો જન્મ થાય, મિથ્યાત્વનો નાશ થાય, અને ખરેખર એ સમ્યક દર્શન આગળ વધતા 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 પંચમ ગુણ સ્થાન ને મુનિપણાનું સાતમું છઠ્ઠું આવીને સપક શ્રેણી ચડી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાન રૂપી ભાવ મોક્ષ રૂપી લક્ષ્મી કેવી રીતે પ્રગટ થાય, અને પછી દ્રવ્ય મોક્ષ એનું ગુણસ્થાનાતીત થાય ત્યારે કેવી રીતે થાય, એનું આખું સ્વરૂપ આ અહીંયા મોક્ષ અધિકારમાં બતાવવામાં આવ્યું છે. બંધના અભાવપૂર્વક મોક્ષની ઉત્પત્તિ થાય છે, એટલે અહીંયા મોક્ષ અધિકાર શરૂ કરતા આચાર્ય ભગવાન એવું સ્વરૂપ બતાવે છે કે આત્મા અને બંધ એ બે કેવી રીતે રહેલા છે, અને એ આત્મા અને બંધ જે રીતે રહેલા છે તેમાંથી બંધનો અભાવ કેવી રીતે થાય અને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય એનું વિધાન આચાર્ય ભગવાન અહીંયા મોક્ષ અધિકારમાં શરૂ કરે છે. મોક્ષ અધિકાર એટલો બધો અદ્ભુત છે, મોક્ષ અધિકાર તો અદ્ભુત જ હોય. મોક્ષ અધિકાર એટલે શું ખબર છે? દરેક જીવ પાસે મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. દરેક જીવ પાસે, દરેક જીવ પાસે મોક્ષની પ્રાપ્તિ કરવી એવો અધિકાર એની પાસે રહેલો છે અંદરમાં, કે જે મોક્ષની પ્રાપ્તિ એ કરી શકે એને મોક્ષ અધિકાર કહેવામાં આવે છે. એવું વર્ણન અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે મોક્ષ અધિકારની શરૂઆત કરતા, કે બંધ અધિકાર પૂરો થયો હવે મોક્ષ અધિકારની શરૂઆત થાય છે. એ શરૂઆત કરતા આપણે એને પહેલા 288 ગાથાથી 293 ગાથા છે ને એનું જરા ટૂંકમાં સ્વરૂપ લઈ લેશું, એટલે 294 ગાથા સમજવી સરળ પડી જાય. કારણ કે 294 ગાથા ઘણી સૂક્ષ્મ છે, પણ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે ઘણી સરળ થઈ ગઈ છે. સૂક્ષ્મ ઘણી છે, પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું બધું સ્પષ્ટીકરણ કર્યું છે કે એને સરળ બનાવી દીધી એ ગાથાને. એટલે અહીંયા જે મોક્ષ અધિકાર શરૂ કરતા જ એ એમ કહે છે, જુઓ, કર્મબંધ સૌ કાપીને પહોંચ્યા મોક્ષ સુથાન, નમુ સિદ્ધ પરમાત્મા કરું ધ્યાન અમલાન. પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે હવે મોક્ષ પ્રવેશ કરે છે. જો હવે મોક્ષનો પ્રવેશ થાય છે, બંધનો સ્વાંગ નીકળી ગયો, હવે મોક્ષના સ્વાંગનો પ્રવેશ થાય છે એમ કહે છે. જેમ મૃત્યુના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે છે તેમ અહીં મોક્ષ તત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. મોક્ષ તત્વ પણ સ્વાંગ છે, સ્વભાવ નથી. નવું 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 જેટલું થાય ને એ બધું સ્વાંગમાં જાય છે, અને જેટલું નવું ન થાય ને એવું ને એવું રહે એ સ્વભાવ તરીકે રહી જાય છે. એટલે કે છે કે જેમ મૃત્યુના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે છે તેમ અહીં મોક્ષ તત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. ત્યાં જ્ઞાન સર્વ સ્વાંગને જાણનારું છે. જેવો જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે નિયમથી જાણવું ત્યાં ચાલ્યા જ કરે. કોઈ પણ જ્ઞાનની પર્યાય પ્રગટ રૂપે જીવને વર્તમાનમાં દરેક જીવને પ્રગટ રૂપે વિદ્યમાન છે. એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જાણવું 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 છે, અને એ જાણવામાં જે જે પર્યાયોનો ક્રમ આવ્યા કરે, પુનપાપાશ્રવ બંધનો ક્રમ આવે કે સંવર નિર્જરા મોક્ષનો ક્રમ આવે, એ જ્ઞાન છે ને એને જાણ્યા કરે છે. એટલે એમ કહે છે કે ત્યાં જ્ઞાન સર્વસ્વાંગને જાણનારું છે. જેટલા જેટલા સ્વાંગ આવે, જેટલા જેટલા સ્વાંગ જાય, એક સ્વાંગ જાય, બીજો સ્વાંગ આવે, એક સ્વાંગનો ઉત્પાદ થાય, જૂના સ્વાંગનો વ્યય થાય, ધ્રુવપણું કાયમ રહે, તો એવું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે એને જાણનારું જે જ્ઞાન છે એ જ્ઞાન ત્યાં સર્વ સ્વાંગને જાણનારું છે. તેથી અધિકારના આદિમાં આચાર્ય દેવ સમ્યક જ્ઞાનના મહિમા રૂપ મંગળ કરે છે. એવો એક મહિમા બતાવે છે જ્ઞાનનો, કે તારું જે જ્ઞાન સ્વરૂપ છે, તારું જ્ઞાન જે ખરેખર દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન ને પર્યાયમાં જ્ઞાન રહેલું છે, એવું તારું જ્ઞાન સ્વરૂપ છે, એવું જ્ઞાન સ્વરૂપ છે એ સર્વ પર્યાયો જે પુનપાપાશ્રવ બંધ કે સંવર નિજરા મોક્ષ કે જીવ જીવની હો એને જાણનારું જે તારું જ્ઞાન તત્વ છે, એ જ્ઞાનમાં જેટલું 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 થયા કરે છે એનું જાણવું અહીંયા થાય છે. અને એ જાણવું થાય છે એ જાણનારને જાણતા જાણતા જો જાણી લઈએ તો એ સ્વાંગનું સમ્યક પ્રકારનું જાણવું છે, અને જાણનારને જાણ્યા વગર જો જાણવાનું કાર્ય જ્ઞાનમાં ચાલે તો એ જ્ઞાનનો પ્રકાર જાણવું છે, પણ એ જ્ઞાનનું નામ મિથ્યા પડે છે. એવી અહીંયા આખી જ્ઞાનની વાત આચાર્ય ભગવાન શરૂ કરે છે. હવે એમાં પહેલામાં પહેલા તો અહીંયા ત્રણ ગાથા છે, એ ત્રણ ગાથા આપણે જોઈ છીએ. હવે મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે કહે છે. તેમાં પ્રથમ તો જે જીવ બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ પામતો નથી એમ કહે છે. મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય એનો ઉપાય બતાવવા માટે ગાથાઓ લખે છે આચાર્ય ભગવાન, કે તારે ભાઈ મોક્ષમાં જવું છે ને, તારે મોક્ષપુરીમાં તારે નિવાસ કરવો છે તો એના માટે તારે શું શું પ્રવૃત્તિ કરવી પડે, કેવી રીતે તારે સ્વાંગને ને સ્વભાવને ઓળખવા પડે એનું અહીંયા ચિત્રીકરણ આચાર્ય ભગવાન કરીને બતાવે છે. પોતે તો મિથ્યા દર્શન છોડી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી એને પંચમ ગુણસ્થાન વ્રતી શ્રાવક બની અને સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલનારા મુનિરાજ આચાર્ય એ છઠ્ઠા ગુણસ્થાનમાં વિકલ્પાત્મક દશામાં આવી અને નિર્વિકલ્પ થવાની ચર્ચા લખે છે. આચાર્ય ભગવાનનું વિકલ્પણું એ સામેવાળા જીવને નિર્વિકલ્પ દશામાં નિમિત્ત પડે છે. એવી કોઈ આ શાસ્ત્રની રચના અપૂર્વથી અપૂર્વ કરવામાં આવી છે. એટલે કહે છે કે મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે કહે છે. તેમાં પ્રથમ તો જે જીવ બંધનો છેદ કરતો નથી, બંધ ચાલુ છે, બંધનું પરિણમન ચાલુ છે, પરના આશ્રયે બંધ ચાલુ છે, પરને મારું માનવું રાગને મારો માનવો એવું મિથ્યાત્વ અજ્ઞાનીને ચાલુ છે, મિથ્યાત્વને કારણે બંધનું સ્વરૂપ ચાલુ છે. એ બંધને ખરેખર બંધનો છેદ જ્યાં સુધી કરતો નથી પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતોષ પામી જાય છે કે બંધનું સ્વરૂપ આવું છે, આત્માનું સ્વરૂપ આવું છે, આત્મા આવો છે, બંધ આવો છે. એને મને ખબર છે કે બંધ આવો છે, મને ખબર છે આત્મા આવો છે, એટલે કે બંધ આવો છે ને આત્મા આવો છે. આ નિર્જરા અધિકાર ચાલે છે ને, એમાં બહુ વાત આવે એવી. જ્ઞાનીનું સ્વરૂપ આવું છે, અજ્ઞાનીનું સ્વરૂપ આવું છે, જ્ઞાની આમ કરતો હોય છે, અજ્ઞાની આમ પરિણમતો હોય છે. નિર્જરા અધિકાર આખો એવી રીતે જ આવ્યા કરે. તો જીવ વાંચે ને, જીવ સાંભળે ગુરુદેવની વાણી, પછી ઈ એટલું ગ્રહણ કરે કે જ્ઞાની આવું સ્વરૂપ છે, અજ્ઞાનીનું આવું સ્વરૂપ છે. પણ એમ ન વિચારે કે હું જ્ઞાની કેમ થાઉં, મારું અજ્ઞાન કેમ દૂર થાય. અજ્ઞાન દૂર કેમ થાય એના માટે શાસ્ત્રો લખવામાં આવે છે, એના માટે જ્ઞાનીઓની વાણી ખરતી હોય છે. એ જ્ઞાન બધું કરાવ્યા કરે કે જ્ઞાનીનું સ્વરૂપ આવું છે, અજ્ઞાનીનું સ્વરૂપ આવું છે, અજ્ઞાની રાગમાં પોતા પણ ઉમાનીને પરિણમે છે એટલે મિથ્યાત્વ ઉત્પન્ન થયા કરે છે, જ્ઞાનીનું અહમ પણ ઉને સ્વામિત્વ પોતાના જ્ઞાયકમાં સ્થિર થઈ ગયું છે એટલે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ચાલ્યા કરે છે, એવું જ્ઞાનીનું સ્વરૂપ છે. અને અજ્ઞાનીનું સ્વરૂપ રાગમાં પોતા પણ માનવું ઈ છે. એટલે એ વાત આવ્યા કરે તો જીવ ઈ સાંભળ્યા કરે અને એ સાંભળીને એમ કહે કે જ્ઞાનીનું સ્વરૂપ આવું છે, કારણ કે એ તો જ્ઞાની થઈ ગયા છે. હું તો અજ્ઞાની છું, હું તો રાગમાં અહમ કરીને અજ્ઞાન મારું ચાલું છે. અરે ભાઈ, એના માટે ગાથાઓ નથી લખતા. તારું અજ્ઞાન અજ્ઞાનીપણું છે એવો તને ખ્યાલ આવ્યો, પણ એ અજ્ઞાન દૂર કરવા શું કરવું એમ જો તું પ્રયત્ન ન કર તો તારું અજ્ઞાન દૂર નહીં થાય. એટલે માત્ર બંધને જાણ્યા કરે, આત્માને જાણ્યા કરે, એને સંતોષ થઈ જાય. એને બંધ આવો છે, અત્યારે કર્મનો બંધ ચાલુ છે, અત્યારે પર્યાયમાં બંધ ચાલુ છે, આત્મા તો અબંધ સ્વભાવી છે, આત્મા ત્રિકાળ છે, ધ્રુવ છે, નિત્ય છે, એક છે, શાશ્વત છે, દ્રષ્ટિનો વિષય છે, એમાં પરિણામ જ નથી. પછી મારે પરિણામની ચિંતા કરવાની શું જરૂર? તો કે બિલકુલ એમ નથી, બંધ ચાલુ છે. મોક્ષ સ્વરૂપી ભગવાન આત્મા પણ વિદ્યમાન છે, પણ એ બંધ કપાય કેમ? બંધનો અભાવ કેમ થાય? બંધથી તું વિરમી કેવી રીતે જા? બંધથી તારું જ્ઞાન વ્યાવૃત થઈને જ્ઞાયક સન્મુખ કેવી રીતે થાય? એના માટે આચાર્ય ભગવાન બધી ગાથાઓ લખતા હોય છે. એને એક દ્રષ્ટિનો વિષય અહમ કરવા માટે બતાવવો છે અને પર્યાયોનું જ્ઞાન કરાવવા માટે આચાર્ય ભગવાન બધી રચના કરતા હોય છે. એ જ્ઞાન કરીને અહીંયાથી ઉપયોગને ખેસવવાનો છે. ઈ શું કરે છે? એનું જ્ઞાન કર્યા કરે છે કે બંધ ચાલુ છે, આત્મા આવો છે, એનું જ્ઞાન કર્યા કરે છે. બસ મારું કામ પૂરું થઈ ગયું, બંધનું સ્વરૂપ આવું છે, આત્માનું સ્વરૂપ આવું છે, એમ અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે માત્ર પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ પામતો નથી. જો કે છે જે સંતોષાઈ જાય છે કે બંધનું સ્વરૂપ તો આવું છે, મને ખબર પડી ગઈ બંધનું સ્વરૂપ આવું છે, મોક્ષ સ્વરૂપી ભગવાન આત્મા આવો છે, મને ખ્યાલ આવ્યો કે આવો છે, વિકલ્પાત્મક દશામાં મને ખબર છે, તો કે એનાથી તારું કલ્યાણ થશે નહીં. ખાલી એટલું જાણવાથી કલ્યાણ થતું નથી. એટલે અહીંયા એવી ગાથા લખી અને પછી પાછી બીજી 291 નંબરની ગાથા લખે છે. 291 નંબરની ગાથા એ બહુ સરસ છે. પેલા એમ કીધું કે બંધને જાણવાથી ખરેખર બંધ કપાતો નથી. હવે કહે છે કે બંધને જાણો પછી બંધનો વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી. શું કહે છે કે બંધનો જ વિચાર કર્યા કરે કે આવી રીતે બંધાય છે, કર્મની પ્રકૃતિ આવી રીતે બંધાય છે, પર્યાયમાં બંધ આવી રીતે થાય છે, 148 કર્મની પ્રકૃતિ છે, 8 કર્મનો બંધ થાય છે, અહીંયા રાગાદી રૂપે પરિણમો તો ચારિત્રમોની બંધાય છે, અહીંયા મિથ્યાત્વ રૂપે પરિણમો તો અહીંયા દર્શનમો બંધાય છે, એનો અબાધા કાળ પાકતા અહીંયા અમારી પર્યાય જોડાય તો પાછો નવો બંધ થાય છે. તો કે એ બંધનો જ જો તું વિચાર કર્યા કરીશ તો પણ ખરેખર બંધથી નિવૃત્તિ તારી થશે નહીં. બંધ થઈ રહ્યો છે એવું જ્ઞાન જરૂર હોવું જોઈએ. જો કોઈ એમ પણ વિચાર કરી લે કે આમાં બંધને જાણવાથી પણ મોક્ષ થતો નથી, બંધનો વિચાર કરવાથી પણ મોક્ષ થતો નથી, એટલે બંધને જાણવાનું બંધ કરી દઉં, બંધનો વિચાર એ બંધ કરી દઉં એટલે મોક્ષ થઈ જશે, તો કે એમ નથી કેવું આચાર્ય ભગવાનને. આચાર્ય ભગવાન એમ કહે છે કે તું જો એકાંતે ખાલી એટલું જાણ્યા જ કરીશ, એટલો વિચાર જ કર્યા કરીશ અને ત્યાંથી પાછો વળીને તારા ત્રિકાળી દ્રવ્યની સન્મુખતા નહીં કર તો ખરેખર તને મોક્ષ માર્ગ જ ઉત્પન્ન નહીં થાય, તો મોક્ષ માર્ગના કારણે મોક્ષની ઉત્પત્તિ થવાની છે તે પણ તને નહીં થાય. એટલે માત્ર જો બંધનો જ વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે આચાર્ય ભગવાન કહે છે. બંધને જાણવાથી પણ બંધ કપાતો નથી, બંધનો વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ કહીને પછી અહીંયા 292 ગાથામાં કહે છે કે બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી, તો મોક્ષનું કારણ ક્યું છે એમ પૂછવામાં આવતા હવે આચાર્ય ભગવાન મોક્ષનો ઉપાય બતાવે છે. હવે ઉપાય બતાવવાનું કામ કરે છે. જુઓ, ઉપદેશ તો બધા આપે, વક્તા ઉપદેશ આપે, કોઈ પણ જીવને ઉપદેશ આપવો એટલે ઉપદેશ આપવું આમ સરળ કામ છે, એટલું બધું કોઈ બહુ કઠિન કામ નથી. અત્યારે તો વિદ્વાનો ઘણા થઈ ગયા ને. ગુરુદેવ કહેતા હતા હમણાં પ્રવચનમાં સાંભળ્યું છે બધાએ, દ્રવ્ય રુચિકર જીવડા ભાવ રુચિકર હીન, ઉપદેશક પણ એવા શું કરે જીવ નવીન. હે, દ્રવ્ય રુચિકર જીવડા ભાવ રુચિકર હીન, ઉપદેશક પણ એવા જીવ નવીન કરે શું બિચારો. એને ઉપદેશ એવો જ આપવામાં આવે કે તું વ્રત કર, નિયમ કર, સંયમ લે, તપ કર, પૂજા કર, ભક્તિ કર. એ કરવું ન કરવું એ પ્રશ્ન જુદો, એ તો ભાવ આવ્યા કરે છે એને, આર્ય જીવને ન આવે તો એની પાત્રતા નથી, પણ એ આવે છે એમાં કર્તૃત્વનું પોષણ કરે કે આટલું તો મારે કરવું જ જોઈએ, આના વગર તો ચાલે જ નહીં. એ આગ્રહ જે ચાલે છે ને જીવને, અને એ આગ્રહનો જે ઉપદેશ કોઈ આપતું હોય એની વાત પૂજ્ય ગુરુદેવ શ્રી કરતા હતા કે દ્રવ્ય રુચિકર જીવડા ભાવ રુચિકર હીન, ઉપદેશક પણ એવા શું કરે જીવ નવીન. ગુરુદેવ કહેતા હતા કે ખરેખર તો એવું છે ને ભાઈ કે દ્રષ્ટિનો વિષય જે છે ને, દ્રષ્ટિનો વિષય એ ખુલે ક્યારે કે તીર્થંકર થવાના હોય એવા પુરુષનો જન્મ થાય ને ત્યારે દ્રષ્ટિનો વિષય ખુલે. ત્યાર પહેલા દ્રષ્ટિનો વિષય ખુલવો મુશ્કેલ છે. અને દ્રષ્ટિનો વિષય કોઈ લખ્યો હોય તેનું સ્પષ્ટીકરણ પણ આવા પુરુષ થાય ને ત્યારે જ થાય, ત્યાર પહેલા ન થાય. એટલે ઉપદેશક એવા હોવા જોઈએ કે પર્યાયનું જ્ઞાન કરાવે અને દ્રવ્યનો આદર કરવા માટે કેવો પુરુષાર્થ કરવા એ બતાવ્યા કરે, એને ખરેખર ઉપદેશક અને વક્તા કહી શકાય, અને ખરેખર તો ગુરુદેવ એક જ વક્તા છે. સમજો જરા, વક્તા કોણ છે? એક જ ગુરુદેવ છે, બાકી જેટલા પ્રવચનકાર છે ને એ બધા શ્રોતા છે ખરેખર. એટલે પેલામાં પેલા ગુરુદેવના શ્રોતા એને બનવાની જરૂર છે, અને પછી ગુરુદેવે શું કીધું એ વાંચે તો જ ખરેખર શ્રોતાનું હિત થાય એવું છે. નહીતર તો દ્રવ્ય રુચિકર જીવડા, ભાવ રુચિકર હીન, ઉપદેશક પણ એવા શું કરે જીવ નવીન. જીવ નવીન શું કરે? જે કૈરા કરે છે રોજ અનાદિથી એ જ કૈરા કરે, આગળ વધી શકતો નથી જીવ. હવે રોજ ગુરુદેવનું પ્રવચન સાંભળે, રોજ ઘરે જઈને સ્વાધ્યાય પણ કરે, હે અમુક પ્રકારના એના નિયમ પણ હોય, છતાં એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ન થતી હોય તો એણે વિચાર કરવો જોઈએ કે મારી ક્યાં ખામી છે, મને કેમ મારું સ્વરૂપ આટલા કાળથી હું પુરુષાર્થ કરું છતાં નથી પ્રાપ્ત થતું. એ વિચારક બને, વાંચે પણ નહીં કરે વિચાર તે સમજે નહીં સગડો સાર. વિચારક જ્યાં સુધી ન બને, ખાલી સાંભળા કરે, ખાલી વાંચ્યા કરે, પણ જો વિચારક ન બને તો ખરેખર સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એટલે જીવે વિચારક બનવાની ખાસ જરૂર છે. વાંચવું સાંભળવું તો ખરું, પણ એ વાંચેલું સાંભળેલા ઉપર જ્યાં સુધી વિચારધારા જ્ઞાનમાં ન ચાલે ત્યાં સુધી ખરેખર આ બંધ કપાતો નથી એમ કહે છે. બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી પણ મોક્ષ નથી, અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી. તો મોક્ષનું કારણ કયું છે એ હવે પૂછવામાં આવે છે. હવે મોક્ષનો ઉપાય કહે છે. એટલે ઉપદેશક એવા હોય, વક્તા પણ એવા હોય કે ઉપદેશ તો આપે પણ એનો ઉપાય બતાવે, કે હું ઉપદેશ તો તને દઉં છું પણ હવે તારે મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવું હોય, તારે મોક્ષમાં જવું હોય તો એનો ઉપાય શું, એ ઉપાય બતાવે ત્યારે જ ખરેખર ઉપદેશક એને કહી શકાય. એમાં આચાર્ય ભગવાન અહીંયા ફરમાવે છે કે બંધ કેવી રીતે કપાય એનું કારણ હવે અહીંયા બતાવે છે. એ આપણે હવે 292-293 ગાથા કાલે લઈ અને એ ટૂંકામાં લઈને પછી 294 ગાથા આવતીકાલથી શરૂ કરશું. ટાઈમ થઈ ગયો છે. રાતનો પ્રોગ્રામ રાત્રે આપણે જે લેવાનો છે એ પૂજ્ય ગુરુદેવશ્રીની જ્ઞાન ગોષ્ઠી નામનું પુસ્તક છે. એ પૂજ્ય ગુરુદેવશ્રીની રાત્રિ ચર્ચામાં પ્રશ્નોત્તરી થઈ હોય એમાંથી પણ લેવામાં આવેલા છે, અને જેટલા આત્મધર્મ છે એ આત્મધર્મમાંથી એમાંથી પ્રશ્નો અને એના ઉત્તરો લેવામાં આવેલા છે, અને આત્મધર્મના નંબર પણ નીચે લખેલા છે. એના ઉપર આપણે સ્વાધ્યાય લેવાનો છે. પૂજ્ય ગુરુદેવશ્રીની જ બધી વાત છે, એમાં ઘણા વિભાગ પાડવામાં આવ્યા છે. ભગવાન આત્માનો વિભાગ, દેવશાસ્ત્ર ગુરુનો વિભાગ, આત્માનુભૂતિનો વિભાગ, ભેદજ્ઞાનનો વિભાગ, ઉપાદાન નિમિત્તનો વિભાગ, એમાંથી આપણે કોઈ પણ એક વિભાગ ચાલુ કરશું જેને જિજ્ઞાસા હોય આવે. અને ખરેખર તમારે કોઈ એમાંથી પ્રશ્ન હોય, એ બુક તમે વાંચતા હો, વાંચતા હોય એના માટે બહુ સારું, ન વાંચતા હોય તો વાંચવાનું શરૂ કરવું, કારણ કે એમાં ખૂબ સારી પ્રશ્નોત્તરી છે. એવી પ્રશ્નોત્તરી ક્યાંય મળતી નથી, એટલું બધું સુંદર જ્ઞાન ગોષ્ઠી. રાજકોટમાં અમે લગભગ 50 વર્ષ પહેલા છપાયું હતું આ પુસ્તક, 40-50 વર્ષ પહેલા. એવી આ જ્ઞાન ગોષ્ઠી સુંદર છે. એ જ્ઞાન ગોષ્ઠીમાંથી કોઈ પ્રશ્ન લેવો હોય કે ભાઈ આ પ્રશ્ન આપણે લેવો છે તો એ કહેશો તો આપણે એ રાત્રે લઈ લેશું. તમારે જે લેવો હોય એ લઈ લેશું, હું કવિ નહીં. મારે જે લેવો હોય એ પ્રશ્ન અને એનો પૂજ્ય ગુરુદેવશ્રીએ ઉત્તર આપેલો છે એના ઉપર આપણે સ્પષ્ટીકરણ લેશું. આવું રાતનો આપણો પ્રોગ્રામ છે. સર્વભવી જીવો આવું સ્વરૂપ સમજી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગળ ભાવના.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી.